ओम श्री सायरम। संदेह निवारिणी प्रकरण एक।
अमे जानता न होइए एवा आत्म मार्ग ने लगतो कोई विषय अमे आपने मुक्तपणे पूछी शकिए?
अलबत्त, पूछवाने शू वांधो छे? आवो संदेह शा माटे? मारू अस्तित्व शा माटे छे? मारू अस्तित्व तमे जे हकीकतो नहीं जानता हो ते तमने समझावा माटे नथी? તમે મને કાંઈ પણ ભય કે સંકોચ વિના પૂછી શકો છો, હું તમને જવાબ દેવા તત્પર છું। માત્ર તમારી પૂછપરછ સાચા દિલની અને જાણવાની જિજ્ઞાસા પૂર્વકની હોવી જોઈએ।
પરંતુ કેટલાક વડીલોનું કહેવું છે કે ગુરુજીને પ્રશ્ન પૂછીને હેરાન કરવા એ ખોટું છે। સ્વામી, શું તેઓ સાચું કહે છે?
તે સાચું નથી। શિષ્ય બીજા કોની પાસે જાય? તેને તો ગુરુ સર્વસ્વ છે, તેથી તેણે સઘળી બાબતોમાં તેમની સલાહ લઈને જ કાર્ય કરવું એ શ્રેષ્ઠ છે।
કેટલાક કહે છે કે વડીલો આપણને જે કંઈ કહે તેને કંઈ પણ વાંધો ઉઠાવ્યા વિના માનભર રીતે અમલ કરવો જોઈએ। આપની પણ એ જ આજ્ઞા છે?
જ્યાં સુધી તમે તેમનામાં પૂર્ણ વિશ્વાસ નહીં કેળવો અને તેમના શબ્દો વાસ્તવિક છે એમ નહીં સમજો, ત્યાં સુધી તેમનો આજ્ઞાનો માનભરી રીતે અમલ કરવો તમારે માટે મુશ્કેલ હશે। તેથી તમને ખાતરી થાય તે માટે તમે તેમને તેમની આજ્ઞાઓના મર્મ અને વાસ્તવિકતાઓ વિશે પૂછો, તેમાં કંઈ જ ખોટું નથી।
સ્વામી, અમારે કોને માનવા અને કોને બાજુએ મૂકી દેવા? દુનિયા તો દગા ફટકાથી ભરપૂર છે। જેમને આપણે સારા માન્યા હોય તેઓ જ ખરાબ નીવડે ત્યારે વિશ્વાસ શી રીતે વધે?
ઠીક શિષ્ય, આ દુનિયામાં કે બીજા કોઈ પણ દુનિયામાં તમારે બીજાઓમાં વિશ્વાસ વધારવાની જરૂર ક્યાં છે? પ્રથમ તમે તમારા પોતાનામાં જ વિશ્વાસ રાખો, પછી પરમાત્મામાં વિશ્વાસ રાખો। જ્યારે તમને આ બંનેમાં વિશ્વાસ હશે ત્યારે સારા કે બુરા કોઈ પણ તમને અસર કરશે નહીં।
સ્વામી, પરમાત્મા પરનો વિશ્વાસ પણ કેટલીક વખતે ઓછો થઈ જાય છે, તેનું કારણ શું હશે?
જ્યારે મનુષ્ય ફક્ત બાહ્ય દુનિયાથી ભોળવાયેલો હોય અને એવી બાહ્ય ઈચ્છાઓ કે આકાંક્ષાઓમાં સફળતા પામતો ન હોય ત્યારે પરમાત્મા પરનો તેનો વિશ્વાસ ઘટે છે। માટે એવી ઈચ્છાઓનો ત્યાગ કરો, માત્ર આત્માના સંબંધની જ ઈચ્છા રાખો, પછી તમે સંશય અને મુશ્કેલીઓનું લક્ષ્ય કે નિશાન બનશો નહીં। આને માટે અગત્યની વધુ પરમાત્મામાં વિશ્વાસ હોવો એ જ છે। એ વિના તમે દરેક નાની અને મોટી બાબતમાં શંકાશીલ થવા માંડો છો।
જ્યાં સુધી આપણે પરમાત્માના સત્ય સ્વરૂપને સમજીએ નહીં ત્યાં સુધી સારા અને મહાન લોકોની સોબતમાં રહેવું અને ગુરુ પણ કરવા એ જરૂરનું છે એમ લોકો કહે છે, આ સગળું જરૂરી છે?
અલબત્ત, મહાન અને સારા લોકોની સોબત જરૂરી છે, પરમાત્માનું સત્ય સ્વરૂપ તમને જણાવવા માટે ગુરુ પણ જરૂરી છે, પરંતુ આ બાબતમાં તમારે ઘણી જ કાળજી રાખવાની છે। આ જમાનામાં સાચા ગુરુ જવલ્લે જ મળે છે, છેતરપિંડી કરનારા વધી ગયા છે અને સાચા ગુરુ જાતે શાંતિનો અનુભવ કરવા માટે એકાંતવાસમાં જતા રહ્યા છે। સાચા ગુરુ ઘણા છે પરંતુ તેમને સહેલાઈથી પ્રાપ્ત કરી શકાતા નથી। તમે તેમને પ્રાપ્ત કરો તો પણ તેઓ જો તમને એકથી વધારે સદવાક્યો કહેવાની કૃપા કરે તો તમારે તમારા ભાવિનો જ આભાર માનવો રહ્યો। તેઓ તમને સઘળી જાતની વાતો કહેવામાં સમય વ્યય કરશે નહીં, ગુરુની શોધમાં જરાય ઉતાવળ કરવી જોઈએ નહીં।
તો પછી દુનિયામાં માર્ગ કયો છે?
અરે, એ માર્ગ બતાવવા માટે તો આપણી પાસે વેદ, શાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસ છે। તેનો અભ્યાસ કરો, તેઓ જે શીખવે તે માર્ગને વળગી રહીને અનુભવનો સંચય કરો। તેમનો અર્થ અને તેમના દ્વારા વિદ્વાનોએ આપેલા સંદેશનું હાર્દ સમજો, તેમને આચરણમાં ઉતારો, પરમાત્માનું ગુરુ અને પરમેશ્વર તરીકે ચિંતન કરો, પછી તે પુસ્તકો પોતે તમને તમારા ગુરુ તરીકે મદદ કરશે। કારણ કે ગુરુ શું છે? જે દ્વારા તમારું મન પરમાત્મામાં ચોંટે તે જ ગુરુ છે। જો તમે પરમાત્માને જ ગુરુ માનો અને અચળ પ્રેમથી સાધના કરો તો પરમાત્મા પોતે જ તમારી આગળ ઉપસ્થિત થશે અને તેમને ગુરુની માફક ઉપદેશ આપશે, અથવા તો તે તમને એવા આશીર્વાદ આપશે કે સાધનાને પરિણામે તમને સદગુરુ મળી રહેશે।
પરંતુ સ્વામી, આજકાલ તો કેટલાક મહાન પુરુષો જે કોઈ માગે તે બધાને જ ઉપદેશ આપે છે, શું તેઓ સદગુરુઓ નથી?
તેઓ સદગુરુઓ છે કે નહીં તે હું ના કહું, હું માત્ર એટલું જ જાહેર કરું છું કે દરેકે દરેક મનુષ્યને તેના ભૂત અને ભવિષ્યકાળનો વિચાર કર્યા વિના, તેની લાયકાત અને ગેરલાયકાતની શોધ કર્યા વિના અને તેની યોગ્યતાની કસોટી કર્યા વિના ઉપદેશ આપવો એ સદગુરુનું લક્ષણ નથી.
ત્યારે તો સ્વામી મેં એક ભૂલ કરી છે. એક મહાન પુરુષ અમારા ગામે આવી ચડ્યા. જ્યારે સગળા લોકો તેમનો ઉપદેશ સાંભળી રહ્યા હતા ત્યારે મેં પણ જઈને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને તેમની પાસે ઉપદેશ માગ્યો. તેમણે મને સારો ઉપદેશ આપ્યો. મેં થોડા વખત સુધી તેમના મંત્રના જપ કર્યા. ત્યારબાદ મારા જાણવામાં આવ્યું કે તે મહાન પુરુષ તો ઠગ હતા. તે દિવસથી તેમનામાંથી મારો વિશ્વાસ ઉઠી ગયો. મેં તે મંત્રના જપ કરવા છોડી દીધા. આ મેં ખોટું કર્યું કે ખરું?
તમને આના ખરા કે ખોટાપણામાં શંકા છે? તે ઘણું ખોટું છે. મેં તમને હમણાં કહ્યું તે અનુસાર જેમ ગુરુ શિષ્યની લાયકાતની પરીક્ષા કરે છે, તેમ શિષ્ય પણ ઉપદેશ લેતા પહેલા ગુરુની વિશ્વાસપાત્રતાની ઝીણવટથી પરીક્ષા કરવી જોઈએ. તમારી પ્રથમ ભૂલ એ હતી કે તમે આ બાબત પર ધ્યાન આપ્યું જ નહીં, પણ ઉતાવળે ઉપદેશ સ્વીકારી લીધો. ભલે ગુરુએ તમને જરૂરી લાયકાત વિના ઉપદેશ આપ્યો, તો પણ તમે તમારો સંકલ્પ તોડીને જપ કરવા શા માટે બંધ કર્યા? આમ કરીને તમે બીજાની ભૂલને પરમાત્માના પવિત્ર નામ ઉપર ઢોળી એ તમારી બીજી ભૂલ છે. ઉપદેશ લીધા પહેલા સમય લઈને તમારે તેના સાચાપણાની પીછાણ કરી લેવી જોઈતી હતી અને ત્યારબાદ જ તેમનામાં વિશ્વાસ મૂકવો જોઈતો હતો. પછી જ્યારે તેને ગુરુ તરીકે સ્વીકારવાની ઈચ્છાનો ઉદય થાય ત્યારે તમારે ઉપદેશ લેવો હતો. પરંતુ એકવાર તમે ઉપદેશ સ્વીકારો તો તમારે તેના જપ કરવા જોઈએ. તેમાં ગમે તે મુશ્કેલી આવે તો પણ તે છોડી દેવા જોઈએ નહીં, નહીં તો તમે વિના વિચારે સ્વીકારી લેવાના અને વિના વિચારે ત્યાગ કરવાના દોષને પાત્ર બનો છો. તે દોષ તમારે માથે રહેશે. જે નામ માટે તમને શંકાનો ભય હોય અથવા જે નામને તમે પ્રથમ પસંદગી આપતા ન હો તેવું નામ તમારે સ્વીકારવું જ ન જોઈએ. સ્વીકારી લીધા પછી તેનો ત્યાગ ન કરવો જોઈએ.
જો તેનો ત્યાગ કરવામાં આવે તો શું થાય?
પ્રિય શિષ્ય, એથી ગુરુ પ્રત્યે બેવફાઈ અને પરમાત્માની અવગણના થાય. એ બંનેને લીધે તમારા એકલક્ષી પ્રયત્ન અને ચિત્તની એકાગ્રતાનો નાશ થશે. કહેવત છે ને કે રોગિષ્ટ બીજમાંથી કદી ઝાડ ઉગી શકતું નથી.
આપણામાં યોગ્યતાની ખામી હોવા છતાં પણ ગુરુ મંત્ર આપે તો?
એવો ગુરુ એ ગુરુ જ નથી. આ ખોટા કર્તવ્યનું પરિણામ તમારે માથે પડશે નહીં. એ ખોટા કાર્યનું પાપ માત્ર તે ગુરુને જ માથે પડશે.
જો શિષ્ય ગુરુ કેવો નીવડે તેની પરવા કર્યા વિના પોતે ગુરુને આપેલા વચન અનુસાર વર્તે અને તેને પહેલાંની માફક જ માન આપે તો તેનો ઉપદેશ પાર પાડી શકે ખરો?
ચોક્કસ. તેમાં શી શંકા છે? તમે એકલવ્યની વાર્તા જાણતા નથી? દ્રોણાચાર્યે તેને શિષ્ય તરીકે સ્વીકાર્યો નહીં, તો પણ તેણે એક મૂર્તિની સ્થાપના કરી અને તેને ખુદ દ્રોણાચાર્ય તરીકે માની લીધા. દ્રોણાચાર્ય પરના એવા ભાવથી તે ધનુર્વિદ્યા શીખ્યો અને તેની સઘળી વિદ્યા ઉપર પ્રભુત્વ તેણે પ્રાપ્ત કર્યું. છેવટે જ્યારે ગુરુ દ્રોણાચાર્યને અન્યાયથી અંધ બનીને તેમના જમણા હાથનો અંગૂઠો પોતાની ગુરુ દક્ષિણા તરીકે માગ્યો ત્યારે તેણે તે ખુશીથી આપી દીધો. શું એકલવ્ય ગુરુ દ્રોણાચાર્યે તેને પહોંચાડેલી ઈજા માટે શોક કર્યો?
એકલવ્યને તેનો પ્રયત્ન શું કામ આવ્યો? માત્ર એટલું જ કે તેની સઘળી કેળવણી વ્યર્થ ગઈ. તેની સિદ્ધિનું ચોખ્ખું પરિણામ શું આવ્યું?
જો કે એકલવ્યે તેના કૌશલ્યનો ઉપયોગ કરવાની બધી જ તક ગુમાવી, પરંતુ તાલીમથી પ્રાપ્ત કરેલું ચારિત્ર તેણે કદી ગુમાવ્યું નહીં. તેણે પ્રાપ્ત કરેલી કીર્તિ એ તેના બલિદાનનો પૂરતો બદલો નથી?
ઠીક સ્વામી, જે થઈ ગયું તે ગયું. હવે પછી હું નામને ચુસ્તપણે વળગી રહીશ અને તેની અવગણના કરવાનો પ્રયત્ન કરીશ નહીં. કૃપા કરી આપ મને ઉપદેશ આપો.
તમારો અભિનય તો એવી વ્યક્તિના જેવો છે કે જેણે આખી રાત રામાયણ ભજવાતું જોયા પછી પ્રભાતે કોઈને પૂછ્યું, રામનું સીતા જોડે શું સગપણ હતું? હું તમને કહેતો હતો કે જ્યારે તમારી યોગ્યતા પક્વ થશે ત્યારે ગુરુ અને ઉપદેશ આવી મળશે. તે આપોઆપ જ આવશે, તમારે તે માગવાની જરૂર નથી. ખરું કહું તો શિષ્યો પોતે ઉપદેશ માગવો જ ન જોઈએ. ઉપદેશ માટેની તેની પક્વતા થયાની તેને ખબર પડી શકતી નથી. ગુરુ યોગ્ય પળ માટેની સાવધાની રાખતા રહે અને તેઓ પોતે જ તમને આશીર્વાદ આપશે અને મદદ કરશે. તમારે એકથી વધુ વખત ઉપદેશ લેવો જોઈએ નહીં, તેનું પુનરાવર્તન થઈ શકતું નથી. જો તમે તમારી ઈચ્છા થાય ત્યારે એક ઉપદેશ છોડી દો છો અને બીજો ઉપદેશ ગ્રહણ કરો છો તો તમે કુમાર્ગે ચડેલી પરણેતર જેવા જ બની જશો.
તો હવે મારું ભાવિ શું છે? મને પોતાને બચાવવાનો કોઈ માર્ગ નથી?
તમારાથી થયેલી ભૂલ માટે પશ્ચાતાપ કરો, પરંતુ તમે સ્વીકારેલા નામનું ધ્યાન ધરવાનું ચાલુ રાખો. જપથી નિરાળા નામસ્મરણ માટે ગમે તેટલા નામો ઉપયોગ કરી શકો છો, પણ ધ્યાન કરવા માટે ઉપદેશ દ્વારા મળેલા નામનો જ ઉપયોગ કરવો જોઈએ. તે યાદ રાખો, તે પવિત્ર નામમાં ફેરફાર કરશો નહીં. આગ્રહપૂર્વકની ઉત્કંઠા અને પ્રયત્નથી તમારો ખ્યાલ ફેરવો અને ધ્યાનમાં આગળ વધો.
સ્વામી, આજનો દિવસ ખરેખર મહાન દિવસ છે, કારણ કે તમે જે સંદેશ આપ્યો તેનાથી સગળી શંકાઓ અદૃશ્ય થઈ ગઈ છે. તમે કહ્યું તેમ ઉપદેશ સંદેહ ઉત્પન્ન કર્યો, તમારા સંદેશે તેનું નિવારણ કર્યું. જો પરવાનગી મળે તો હું મારા સ્થાનો છો જઈશ અને જ્યારે ફરીથી આવું ત્યારે તમારી હાજરીમાં નિવારણ કરવા માટે અને બદલામાં શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવા માટે કેટલાક નવા સંદેશ લાવીશ. જો તમે આજ્ઞા આપો તો હું આવતે મહિને આવીશ.
હું ચોક્કસ એ જ ઈચ્છું છું. તમારા જેવી વ્યક્તિએ સંદેહોથી મુક્ત થઈને જીવનના ખરા મર્મને સમજવો જોઈએ અને સંદેશને શ્રદ્ધા અને દ્રઢતાથી આવકાર આપીને તેમજ કાયમ ભગવાનનું નામસ્મરણ કરતા રહીને જીવવું જોઈએ. ગમે તે આવી પડે છતાં જ્યારે જ્યારે તમે આવો ત્યારે ત્યારે તમારી જાતને દિલગીરી, સંદેહ અને ચિંતાથી મુક્ત કરવા માટેની પદ્ધતિ અને સાધનો વિશે મારી પાસેથી શીખતા રહો. કદી પણ દિલગીરીથી દુઃખી ન થાઓ, કારણ કે હૃદયમાં દિલગીરીના દર્દ સાથે તમે કોઈ પણ સાધના કરવાને શક્તિમાન થઈ શકશો નહીં. આ સ્થિતિમાં જે કંઈ સાધના તમે કરો તે રાખ ઉપર રેડેલા ગુલાબજળ જેવી જ હશે. ઠીક, હવે તમે જાઓ અને મોડેથી આવજો.